pudieron rendir Santana, Samudana Gorostas, Nautas Mutas.
આપથા માટે શુદ્ધ દ્રષ્ટિ પ્રગટ કરવી, એને જોવાની દ્રષ્ટિ પ્રગટ કરવી, એને જોવાના નેત્રો પ્રગટ કરવા, એને જોવાની દ્રષ્ટિ પ્રગટ કરવી, એને જોવાની એકાગ્રતા પ્રગટ કરવી, ત્યારે એ જોવાય છે, ત્યારે એની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. એ કે છે ને સત્પુરુષ જોવા માટે એને એના જિજ્ઞાસુના નેત્રો, પાત્રના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે. એમ અંદરના નેત્રો પ્રગટ કરે, જેમ સત્પુરુષને ઓળખે એમ અંતરના નેત્રો દ્વારા એ આત્મજ્યોતિને ઓળખી લે છે. એમાં આત્મજ્યોતિ એને પ્રાપ્ત થાય, અંતરના નેત્રો ઓળખે, અંતરના નેત્રો એને એકાકાર થઈ, અંતરની દ્રષ્ટિ, અંદરના નેત્રો એ અંતરથી આત્મજ્યોતિને પ્રગટ કરે છે. આ સત્પુરુષ અપૂર્વ છે, એમની વાણી અપૂર્વ છે. એમ અંતરના જિજ્ઞાસુ જેના હૃદયો જે પાત્ર લઈને પરખી લે છે, એમ અંદરથી પાત્રતા પ્રગટ થાય તો એ આત્મજ્યોતિને પરખી લે છે કે આ આત્મજ્યોતિ છે. આ બધો વિભાવ છે, એ બધો ઉપરનો ભાવ છે, મૂળ વસ્તુ અંદર જુદી છે. એમ પાત્રનો જેનો હૃદય પાત્ર છે એ અંદર આત્મજ્યોતિને પણ પરખી લે છે, જેમ સત્પુરુષને પરખી લે એમ આત્મજ્યોતિને પરખી લે છે કે આ આત્મજ્યોતિ શુદ્ધતાથી ભરેલી છે. એમાં અનાદિ અનંત શાશ્વત આ વસ્તુ શાશ્વત છે અને નાયક માત્ર છે, અનંત અનંત મહિમાથી ભરપૂર છે, અપૂર્વ છે. જેમ સત્પુરુષ કયા અનુપમ છે, એની વાણી અનુપમ છે, એ પુરુષ અનુપમ, એનું માન અનુપમ, એની દશા અનુપમ, એમ એના પાત્રના નેત્રો જેમ એને પરખી લે, એમ પોતે આત્મજ્યોતિને પરખી લે. આ આત્મજ્યોતિ કોઈ અનુપમ છે, એનું એનું અંદર વસ્તુમાં કોઈ ભંડાર ભરેલો છે. આ જ્યોતિ કોઈ અનુપમ છે એમ એની મહિમા આવે છે, અને એને અંતરના નેત્રો એ આત્મજ્યોતિને પરખી લે છે. અંતરમાં ઊંડાણમાં પહેલા એની પ્રતીત કરે છે, પછી ઊંડાણમાં જાય. સત્પુરુષને પેલા પ્રતીત કરે છે, પછી શું કહેવા માંગે એ પોતે વિચાર કરે છે, એમાં પહેલા એને પરખી લે છે, પછી એની અનુભૂતિ કરવા માટે લે છે. કે આત્મજ્યોતિ ભલે એની અનુભૂતિ નથી થઈ તો એ પરખી લે કે આત્મજ્યોતિ કોઈ અપૂર્વ છે, અનુપમ છે, એમ પરખી લે છે. એના હૃદયનો હૃદયનો પાત્ર જેનો હૃદય છે એને પરખી લે છે, એને એને પ્રતીત આવે છે, એનો વિશ્વાસ આવે છે. જેને જગતની મહિમા ઉઠી જાય, જેને જગત ઉપર જેને રુચિ નથી, એને સત્પુરુષની મહિમા આવે છે. કે જેને કંઈક અંદરથી પ્રાપ્ત કરવાની છે એને સત્પુરુષની મહિમા આવે. એને જેનું હૃદય જેની દિશા પલટાઈ ગઈ છે, અંદર આત્માને ઓળખવા પરખવા માટે જાય તો આત્મા પણ એને પરખાય છે. આ જ વસ્તુનું અસ્તિત્વ છે, આ જ નાયક માત્ર છે, એમ દ્રષ્ટિને એને સંભાળે છે. એને વિશેષ જોવા, એને દ્રષ્ટિ સંભાળ વિશેષ જોવા માટે એના નેત્રો તૈયાર કરે છે. એને દ્રષ્ટિ અને પછી વિશેષ નેત્રો તૈયાર કરે છે. વિશેષ નેત્રોથી ચારે તરફથી જોવે છે, દ્રષ્ટિને સંભાળે છે. આ જ વસ્તુ છે, દ્રષ્ટિને સંભાળીને એને સામાન્ય ઉપર એકદમ દ્રષ્ટિ વિશેષ જોવા માટે વિશેષ નેત્રો હૃદયના નેત્રો તૈયાર કરે, એની એકાગ્રતા તૈયાર કરે, અંતરથી સાધક દર્શન પ્રાપ્ત કરે છે. દ્રષ્ટિ સંભાળે છે અને વિશેષ જોવા માટે નેત્રો તૈયાર કરે છે, જોવાનું અને વિશેષ એની અનુભૂતિ કરવા માટે એકાગ્રતા તૈયાર કરે છે. એમ પાત્રતા સત્પુરુષોને હૃદય પાત્ર અંતરથી થાય, એવી ઝંખના થાય કે અંતર આત્મા આત્મારૂપી જે આત્મારૂપી સત છે એ આત્મા સત્પુરુષ છે, એને પરખવા માટે એટલી તમન્ના જાગે છે તો એને હૃદયના નેત્ર ઈ તરફ પણ વળે છે. પછી જેમ સત્પુરુષ તરફ વળે એમ પોતા તરફ વળે છે. પુરાણ પુરુષ પ્રગટ થાય છે, પુરાણ પુરુષ સમય સમય ટીકા ને ટીકા બોલતી અર્થો કરતી. સ્વભાવ ને અપૂરો થવા દે, મને એ બધું નીકળ્યું નીકળ્યા દુકાન કે ગુરુદેવ નો જન્મ થયો. અને એવી બીજા એકાણું બીજા આપણે ભરત ક્ષેત્રમાં કૃષ્ણ એવી એકાણું બીજ આ ભરત ક્ષેત્રમાં ત્યાં કેટલાય વર્ષોથી સોનું અંદર પડ્યું હતું, જેમ બહાર કાઢે એમ આત્માને બહાર કાઢે. કે ઓલા પાયા ખોદે ને એની અંદર નિધાન ભર્યા હોય તો ઓલા જોઈએ કે કઈ જમીનમાં નિધાન લાગે છે. કોઈક અનુમાન પ્રમાણ છે કે આમાં કઈ નિધાન ભર્યા લાગે છે. જેમ જમીન હોય તો કે આ જમીનમાં પાણી ભર્યું લાગે છે, એમ જેલા પારખનારા હોય ને એ પકડી શકે છે. એમ ઘણા વર્ષોથી જેમ જમીનમાં જેમ નિધાન ભર્યા હોય જે પારખનારા હોય પાછી લે કે આ જમીનમાં નિધાન ભર્યું લાગે છે. એમ જેને અંતરની આત્માની નાગી પાછી લે કે આત્મા ઘણા કાળથી આ કર્મોના વાદળામાં છીપાયેલો છે એમાંથી બહાર કાઢે છે. શુદ્ધ નહીં દ્વારા બહાર કાઢે, શુદ્ધાત્માને બહાર કાઢે. શુદ્ધાત્માને બહાર કાઢવો એ અધ્યાત્મ પદ્ધતિ ને એને આગમ પદ્ધતિ પરંપરા આવી આવે છે. નિમિત્તો નહીં આગમ પદ્ધતિ, એ આગમ અને આ અંતરની જે નિર્વિકલ દશાને અધ્યાત્મ પદ્ધતિ લેવી દીધી જેમાં કોઈ વિકલ્પ નથી. ઓલા આગમ કહેવાય એ આગમ પછી અધ્યાત્મ શાસ્ત્ર વ્યવહાર શાસ્ત્ર એ કરતી હતી. હા પૂછતા આગમ પત્તી નિમિત્ત ની અપેક્ષા ની આગમ પત્તી પરંપરા નિમિત્તો ની જેમાં અપેક્ષાઓ આવે એ બધી આગમ પત્તી એટલી શુદ્ધાત્મ ની અપેક્ષા અધ્યાત્મ પદ્ધતિ અને ઓલા શાસ્ત્ર આગમ પત્તિ ને અધ્યાત્મ પદ્ધતિ આ તો અધ્યાત્મ શાસ્ત્રો ને આગમ શાસ્ત્રો છે. અધ્યાત્મ ની આગમ ની પરિણતિ ઓળી શુદ્ધાત્મ ની પરિણતિ છે. આના પછી આવે છે કે ઉદયતી નાના યસ્ત્રી રસ્તમે સમાન આત્માને જે જાણે અંદરથી મન પર્યાવને અવધિ જ્ઞાન ને મતિ ફરીને બધા પ્રમાણ જ્ઞાનો છે. અને નયો દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ને નવ તત્વ અને એનાથી આત્માને જાણે એક ભૂતાર્થ નહીં થી આત્માને જાણે તે ભૂતાર્થ થી આત્મા પ્રગટ થાય છે. ભૂતાર્થ છે એમાં બધું ગૌણ થઈ ગયું છે. જ્યાં અંદર આત્મામાં સમાય ગયો શુદ્ધાત્મામાં ત્યાં તો નયો ની લક્ષ્મી ઉદય હતી. જે ઉદય હતો નયો ની લક્ષ્મી નો ઉદય ક્યાં ચાલો કે નયો ની લક્ષ્મી આ દ્રવ્યાર્થિક નહીં થી આમ છે ને પર્યાર્થિક નહીં થી આમ છે એ બધું તો ક્યાંય ચાલ્યો કે એની લક્ષ્મી અનેક જાત ની એના વિકલ્પો નયો ના ક્યાં ચાલે ઉદય થતો નથી. એનો પ્રમાણ તો અસ્ત થઈ ગયું છે. જેમ સૂર્ય ઉગે સૂર્ય નો અસ્ત થઈ જાય એમાં તો પ્રમાણ નો અસ્ત. લક્ષ્મી જે ઉદય પામતી હતી નયો ને એ તો ચાલી ગઈ. ઉદય અહીં ચૈતન સૂર્ય નો થઈ ગયો તો પ્રમાણ નો નયો નો ઉદય કેમ ઉભો રહ્યો. અને પ્રમાણ તો અસ્ત જ થઈ જાય ત્યાં. વિકલ્પ રૂપી પ્રમાણ ક્યાંય મેળવી જાય. નયો ની લક્ષ્મી ક્યાં રહી? ચૈતન ની લક્ષ્મી જ્યાં પ્રગટ થઈ. ચૈતન પ્રભા નો પુંજ જ્યાં પ્રગટ થયો તે જ પુંજ ચૈતન ચમત્કાર માત્ર એનો ચમત્કાર પ્રગટ થયો. ત્યાં આ ક્યાં ઉભું રહે? આ નય નો ઉદય ને પ્રમાણનો પ્રકાશ ક્યાં રહે? તો અસ્ત થઈ ગયો. તો ક્યાંય રહ્યું જ નિક્ષેપો તો ક્યાં ચાલ્યા ગયા કે ખબર જ પડતી ગઈ. પ્રમાણ જ થઈ ગયો ને નયો જોયા ગયા ત્યાં નિક્ષેપ તો ક્યાં ઉભો રહ્યો? સામાન્ય જ્ઞાન વિશેષ જ્ઞાન એ બધું ક્યાં વહી ગયો? વિકલ્પ નિક્ષેપો નો સમૂહ તો ક્યાં છે? તો ખબર જ નથી, કઈ દેખાતું જ નથી. એકલું ચૈતન્ય સૂર્ય પ્રભા નો પણ ચૈતન્ય ચમત્કાર માત્ર તો એ જ પુંજ એ જ ઉભો રહી ગયો. બીજું તો ક્યાંય દેખાતું નથી. ક્યાં વૈયુગી ખબર નથી. ભરત ક્ષેત્ર માંથી સૂર્ય ક્યાં વૈયુગી તો બીજા ક્ષેત્રમાં વૈયુ જાય છે એમ કે છે. આ પ્રમાણ તો ક્યાં વૈયુ ગયું? તો અહીં અંદર તો ચૈતન્ય સૂર્ય પ્રગટ થઈ ગયો છે. ચૈતન્ય સૂર્ય ત્યાં ત્યાં ઓલો સૂર્ય ક્યાં? વિભાવ નો સૂર્ય તો ક્યાં ઉભો રહે? સ્વભાવ સૂર્ય ઉદય પામી ગયો. ચૈતન્ય સર્વસ્વ રાજા પ્રગટ થઈ ગયો ત્યાં આ બધા કેમ ફરી ગયા છે? વિભાવ ની પર્યાયો કેવો ફરી ગયો? વિશેષ શું કેવું કે છે? કઈ બીજું તો કઈ દ્વૈત જ નથી, પ્રતિભાસ તો બે પણ જ દેખાતું નથી. બે પણ હું આ ને આ હું એ તો હું જ છું, બીજું કઈ દેખાતું જ નથી. દ્વૈત જ દેખાતું નથી, બીજું કોઈ દેખાતું જ નથી મારા સિવાય. હું જ મને દેખાવ છું, હું જ મને અનુભવાવ છું, બીજું કઈ દેખાતું જ નથી. વિકલ્પ નો ખડભડાટ ક્યાં દેખાય અને નિક્ષેપ ક્યાં દેખાય? પ્રમાણ ક્યાં દેખાય? નયોગ ક્યાં દેખાય? વિકલ્પ નો ખડભડાટ કઈ, બીજું તો કઈ દેખાતું જ નથી, એટલું હું જ દેખાવ છું. દ્વૈત જ બે પણ દેખાતું જ નથી, જ્યાં જાઉં ત્યાં હું એકલો જ દેખાવ છું. દ્વૈત જ નથી, અંદર ચૈતન્ય આદિ મધ્ય અંત માં હું જ દેખાવ છું. એની આદિ માં હું, મધ્ય માં હું, એના અંત માં હું, બધામાં હું દેખાવ. આદિ મધ્ય અંત કઈ છે જ નહીં. સાધ્ય સાધક ના ભેદ નથી, દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ ના વિકલ્પ નથી. એટલે ચૈતન્ય જ દેખાય, ચૈતન્ય અનુભૂતિ દેખાવી દેખાય નથી. કે અન્ય મતીઓ કે છે કે અદ્વૈત, એ અદ્વૈત અહીં નથી. વિજ્ઞાન અદ્વૈતવાદી કે છે એ અદ્વૈત નથી, એટલે કે બહાર ની વસ્તુ જ વહી ગઈ છે એમ નથી. વસ્તુ ઉપર નું લક્ષ્ય એટલે કે કઈ શૂન્યતા થઈ ગઈ એમ નથી, કે પોતે ઉભર્યો ને બીજા બધા દ્રવ્યો નાશ પામી ગયા પોતે એકલો એમ નથી. બધા બીજા દ્રવ્યો પરથી લક્ષ ચટી ગયો છે, બીજી અવસ્થાઓ એનો પલટો થઈ ગયો છે. પોતે જ છે, પોતે જ દેખાય છે, કઈ દેખાતું નથી. ઉદય થી નયનયાશ્રી અસ્તવ્યથી પ્રમાણ નિક્ષેપ ચક્ર, નિક્ષેપ નો ચક્ર ક્યાં આવી ગયો? નિક્ષેપ ના નામ ને સ્થાપના ને દ્રવ ને ભાવ, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, શુદ્ધ નિશ્ચય નહીં આમ એકલો છે, અશુદ્ધ નિશ્ચય નહીં આ છે, ને પર્યાર્થિક નહીં આ છે, ને દ્રવ્યાર્થિક નહીં આ છે. મતિ જ્ઞાન પ્રમાણે, શુદ્ધ જ્ઞાન પ્રમાણે, કેવળ જ્ઞાન પ્રમાણે, એ બધા પ્રમાણો ના વિકલ્પ ક્યાં છે? બધો ખરું ક્યાં છે? કઈ ખબર નથી ક્યાં થયેલું વિવે છે. હું એકલો જ દેખાઉં છું, એકલો સ્વાનુભૂતિ સ્વરૂપ આત્મા જ દેખાઉં છું, બધું કઈ દેખાતું નથી. એકાંત વસ્તુ રે એક જાતું, એકાંત સ્વરૂપ આત્મા એકલો દેખાય છે, બધું કઈ દેખાતું નથી. ટાઈમ ચૂકવો, કોઈ વિભાવ નો અંશ દેખાતો નથી, કોઈ રાગ નો પ્રકાર દેખાતો નથી, કોઈ દ્વેષ નો વિકલ્પ દેખાતો નથી, કોઈ શરીર ઉપર દ્રષ્ટિ દેખાતી નથી, કોઈ શરીર દેખાતું નથી, કોઈ હાથ પર કે મોઢો કે શરીર કઈ દેખાતું નથી. એકલું ચૈતન્ય દેખાય છે, ચૈતન્ય 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 સ્વરૂપ લીન થઈને દેખાય છે, બીજું કઈ દેખાય? કઈ નાસ્તી દેખાતી નથી, કે શૂન્યતા દેખાતી નથી, જાગૃતિ દેખાય છે. હું મને પોતાને હું જ દેખાઉં છું, બીજું કોઈ દેખાતું નથી. કલ્પ નથી, જ્યાં દ્રવ્ય કર્મ, જ્યાં ભાવ કર્મ, જ્યાં નવ કર્મ ના સમૂહ નથી, જ્યાં મથી શુદ્ધ અવધિ મન પ્રયોગ જ્ઞાન ના, જ્યાં ભેદ ભેદાન ભેદો નથી, જ્યાં ભેદાન ભેદો જેના વિકલ્પમાં નથી, એ તો સાધક દશા છે. અમુક દશામાં ઉભેલો છે પણ જ્યાં કોઈ ભેદાન ભેદો ના વિકલ્પ નથી, કઈ દેખાતું નથી એટલે બધો નાશ નથી કહેલો. અંતર્વર્તા બધા વિકલ્પ પાસે દ્રશ્યમાન થશે, ક્ષણે એને કોઈ દ્રશ્યમાન નથી. એક ચૈતન્ય દ્રશ્યમાન છે, જગત થી જુદો, જગત થી ન્યારો આત્મા દેખાય છે. એને આત્માને શોધી કાઢ્યો, આત્માને સુવર્ણ ની જેમ બહાર કાઢે એમ નિદાન, અંદર ઊંડાણ જેમ ખાણ માં સોનું પડી ગયું, એમ ઊંડો પોતે ઊંડાણ માં જઈને પોતે પોતાના ચૈતન્ય શુદ્ધ નહીં થી બહાર પરિણત ને પ્રગટ કર્યું છે. અને બહાર ગયો પોતે ઊંડી ખાણ માં જેમ ગહેરાઈ માં જાય, પાણી ઊંડાણ માં પડ્યું હોય દરિયાનું કુવાનું, એ પોતેના ફરણ ખોલીને મારનાર, અથવા ઊંડી ઊંડી ખાઈ ની અંદર કઈ સોનું હોય તો ઊંડું ઉતરીને જેમ સોનું એને પાતાળમાં હોય તો પાતાળમાંથી પણ બહાર લાવે એમ પોતે ઊંડો ઉતરીને પોતાનું ચૈતન્ય બહાર લેવે, એમાં કોઈ નવતત્વના ભેદો નથી, ઈ ક્ષણે નથી કરેલું, તેમાં નાશ નથી થયો. કેવળ જ્ઞાન થાય ત્યારે નાશ થાય, કેવળ જ્ઞાન નથી, સિદ્ધ દશાનો અંશ છે. જેમ સિદ્ધ ભગવાનને શાશ્વતપણે કોઈ વિકલ્પ નથી, કોઈ પ્રમાણ નથી, કોઈ નયના વિકલ્પ નથી, કેવળ જ્ઞાની ભગવાનને સિદ્ધ ભગવાનને સદાને માટે કોઈ નયના વિકલ્પ નથી, કોઈ પ્રમાણના વિકલ્પ, કોઈ નિક્ષેપના વિકલ્પ નથી, કોઈ મતિશ્રુતા વિના કોઈ સાધક દશાની કોઈ પર્યાયો નથી, સાધક દશાની પૂર્ણતાની પર્યાયો છે. એમ જે એકલા ચૈતન ચૈતનમાં આનંદમાં ઝૂલી રહ્યા છે, જ્ઞાનમાં ઝૂલી રહ્યા છે, એ સદાને માટે શાશ્વત છે. આ એક અંશને માટે, ક્ષણને માટે, પણ સિદ્ધ દશાનો અંશ છે, ક્ષણને માટે ઓળખ સદાને માટે છે. કેવળ જ્ઞાની જ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જણાય છે, પણ તો એને ન્યાય ઉપર દ્રષ્ટિ કે ન્યાય ઉપર ઉપયોગ નથી, પોતે પોતામાં જ રમતા હોય એવી જાતની અનુભૂતિમાં રમતા છે. અને જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન નથી, બીજા જ્ઞેયો એને ભાષ્યમાં નથી, તો પણ પોતે પોતામાં એકલા છે. જેમ કેવળ જ્ઞાની પોતે પોતામાં જ છે, એમાં સમ્યક દ્રષ્ટિકોણ પોતે પોતામાં જ છે, ક્ષણ નથી શાશ્વત નહીં, પણ એ ક્ષણ નથી. કેવળ જ્ઞાનીની દશા શાશ્વત થઈ નથી, એની આનંદની દશા શાશ્વત છે, આ એક ક્ષણ માટે છે. બહાર આવીને એ દશાને પોતે જાળવી રાખે છે, તો બહાર આવે એ બધા વિકલ્પ ને બધા એને અનેક જાતની પર્યાયો ખળભળાટ દેખાય તો પોતે છૂટો ને છૂટો રહે છે. દેખાય છે, દ્રશ્યમાન બે થાય છે, પછી બે થાય છે, પોતા તરફ પરિણતી રહે છે ને બીજું દેખાય છે, બે બે જાતની પરિણતી રહે છે. પણ એકમેક નથી થતા, પેલાની જેમ એકમેક થતા જ નથી, છૂટા ને છૂટા નારાયણ નારાયણ. ક્લાસમાં કોઈ જુદી દુનિયામાં જુદા જુદા આશ્રયમાં ચડાયો છે, ચૈતન્ય આશ્રયમાં, ચૈતન્ય પરંપરામાં, ચૈતન્ય વસવાસમાં ચડાય જાય છે. શુદ્ધ ઉપયોગ રૂપે પરણી જાય છે, એ સ્થિતિમાં પાછા આવી જાય છે. અખંડિત લખ્યું છ દ્રવ્ય ભી નહીં હું, તો સપ્તમ દ્રવ્ય હો જાતો, હું છ દ્રવ્ય માયલો છું તો સાતમું દ્રવ્ય થઈ ગયું. એટલે શું એને વિકલ્પ નો ભેદ નથી, કોઈ છ દ્રવ્ય ના વિકલ્પ નો ભેદ નથી, તો હું કઈક જુદું દ્રવ્ય થઈ ગયેલા ભેદ વિકલ્પ નથી, છ દ્રવ્ય નો ભેદ નો વિકલ્પ નથી, એટલે જાણે હું કે જુદું જ દ્રવ્ય ની પરિણતિ મારી થઈ ગઈ, એટલે સપ્તમ દ્રવ્ય લખી નાખે છે. સાધના ભૂમિ કહેવામાં આવે છે, સાધના ભૂમિ એવા એવી હોય કે જ્યાં જાજી વસ્તી નો સમુદાય ન હોય, જ્યાં જે સાધના માટે થોડા અમુક મોક્ષો વસતા હોય, એવું એવું ક્ષેત્ર ગુરુદેવ પસંદ કર્યું છે, કે જ્યાં જાજો ખળભળાટ કે જ્યાં જ્યાં કોઈ સંઘ પ્રસંગના કોઈ નિમિત્તો ન બને, કોઈ સંઘ પ્રસંગને વિશેષ પરિચયના પ્રસંગો ન બને, એવું ક્ષેત્ર ગુરુદેવ પસંદ કરે છે, એવો એકાંતવાસ પસંદ કરે છે. એટલે આ ક્ષેત્રમાં કોઈ એમ આશા રાખે કે આ એ બધું જાજુ માણસ ને જાજુ વસવાટ, આ સંતોનો વસવાટ એટલે એ તો એકાંત ભૂમિ જ કહેવાય, એટલે સોનગઢ તો એકાંત ભૂમિ જ છે, એમાં જેને રુચિ એને ગમે એને પસંદ પડ્યું છે. કુંદકુંદાચાર્ય આવે છે, ગીરી કંદરમાં વસનાર કેવા હશે, તો મુનિ હતા. આ ગુરુદેવ તો આવી રીતે એકાંત જેમાં હોય, જાજા સંઘ પ્રસંગો બને નહીં, કઈ વાળા અને સંપ્રદાયના કોઈ પ્રસંગો બને નહીં, વાળા સંપ્રદાયમાં ક્યાંય રોકાવું પડે નહીં, એવું સ્થાન એમણે નક્કી કર્યું કે વાળાના પ્રતિબંધો ન આવે, કોઈ સંપ્રદાયના કોઈ આગ્રહો એમાં ભેગા ભળે નહીં, એવું સ્થાન એમને નક્કી કર્યું કે આ તો થોડા વસ્તુની થોડી વસ્તીનો આ ગામ એમણે જેમ મુન્યુ જંગલમાં રહે આ તો જંગલ જેવું જ હતું પેલા તો ધીરે ધીરે ગુરુદેવને કારણે મોક્ષનો વસવાટ વધી ગયો. એટલે પણ જેને સાધના જે મોક્ષોને કરવી હોય ગુરુદેવે સાધના કરીને જે મોક્ષોને સાધના કરવી હોય એને ઓછા પરિચયો ઓછા ઓછા પ્રસંગો ઓછા વાડાના પ્રતિબંધો એવું હોય એ એવાને આ બધું છે એવું છે. કારણ કે આ સોનગઢમાં જાજો કોઈ આશા રાખે આ તો સ્થાન જ સાધના ભૂમિ છે. મોક્ષોની સાધના ભૂમિ સંતોની સાધના ભૂમિ છે. ગુરુદેવની સાધના ભૂમિ તો એવી જ હોય કે જેમાં જાજા સંગ પ્રસંગો હોય જ નહીં જેમાં થોડા માણસો વસતા હોય એવી જ ભૂમિ હોય એ જ સાધના માટેની ઉપયોગી ભૂમિ છે. જાજા માણસો એ કઈ ઉપયોગી ભૂમિ નથી સાધના માટે. પેલા ગુરુદેવ પધારા હીરાબાઈના મન એકદમ ઓછો માણસ એકલા હીરાબાઈ ની ઓલી મોટા ટેકરી ઉપર વસતા હોય એવું લાગતું આવી જોઈએ ને જેમાં ઓછા માણસો હોય જેમાં વાંચન વિચાર કરવા કરતા હોય તો થોડા માણસોની વચ્ચે મંદિરોમાં બધે અમુક મર્યાદિત માણસ આ તો હવે મર્યાદિત થઈ ગયું પેલા તો હાવ ઓછો માણસ સાધના ભૂમિ કોને કહેવાય. બહુ ઝાઝી વસ્તીની પરિગ્રહનો એમાં તો બહુ પ્રસંગો બને બહુ ઝાઝામાં એ તો અમુક પ્રમાણસ કરે બાર ગામ ગુરુદેવ વિહાર કરીને આવે મોટા સમુદાયમાં એક પ્રભાવના માટે બરાબર ખૂબ વ્યાખ્યાન હોય તો એમાંથી અહીંયા આવે તો એકદમ ઓછું મને લાગે. થોડાક દી તો ગુરુદેવ બિરાજતા હોય તોય તે કેવા મોટા સમુદાયમાંથી આવતો હોય ને અહીં વાંચન કરતો હોય વ્યાખ્યાન એકદમ થોડું માણસ લાગે. પણ એ સાધના ભૂમિ તો એવી જ હોય થોડા માણસોમાં નિરાંતે સ્વાધ્યાય કરતા હોય. ગુરુદેવ એમ જ કહેતા હતા કે હું થોડા માણસોની વચ્ચે સ્વાધ્યાય કરું એવી રીતે જ મારું રહેવું છે એમ જ કહેતા.
Thank you.